એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે કદાચ પહેલીવાર સાંભળવામાં થોડો અઘરો લાગે, પણ ખરેખર તો આપણી રોજિંદી જિંદગી સાથે, આપણી અનુભૂતિ સાથે સીધો જોડાયેલો છે.
હા, બિલકુલ.
આપણે વાત કરીશું ચેડ એંગલેન્ડના પુસ્તક ફિનોમિનોલોજી વિશે. મૂળભૂત રીતે ફિનોમિનોલોજી એટલે આપણે દુનિયાને અને આપણી જાતને કેવી રીતે અનુભવીએ છીએ એની એક ઊંડી સમજ, ખરું ને?
એકદમ બરાબર. અને જુઓ, ફિનોમિનોલોજી શબ્દ સાંભળીને કોઈને એમ લાગે કે આ તો બહુ ભારેખમ ફિલોસોફી હશે, પણ એનો જે મૂળ વિચાર છે ને એ અત્યારના સમયમાં ખૂબ જ ખૂબ જ પ્રાસંગિક છે.
એમ કઈ રીતે?
આપણે અત્યારે સતત માહિતી, ડેટા, નોટિફિકેશન્સ, ડિજિટલ સ્ક્રીન આ બધાના ઘોંઘાટ વચ્ચે જીવીએ છીએ કે નહીં, એમાં આપણો પોતાનો અંગત જે જીવંત અનુભવ છે, જે ખરેખર મહત્વનો છે, એ ક્યાંક દબાઈ જાય છે.
હા, એ વાત તો સાચી છે. ઘણીવાર ખબર જ નથી પડતી કે ખરેખર શું ફીલ કરી રહ્યા છીએ.
એ અંદરના અવાજ સાથે ફરીથી જોડાવાની એક ચાવી, એક રીત આપે છે. તે માત્ર કોઈ સૂકી ફિલોસોફી નથી, પણ દુનિયાને અને હા, આપણી જાતને પણ નવી આંખે જોવાની એક પદ્ધતિ છે, એક કળા છે એમ કહી શકાય.
એટલે એમ કહેવાય કે આજના ટેકનોલોજીના યુગમાં આપણી અંદરની જે અનુભૂતિ છે એને ફરીથી મહત્વ આપવાની વાત છે. રસપ્રદ. તો ચાલો ને, જેમણે આ વિચારને આટલી સરસ રીતે સમજાવ્યો છે એ લેખક વિશે થોડું જાણીએ. ચેડ એંગલેન્ડ યુનિવર્સિટી ઓફ ડલ્લાસમાં ફિલોસોફીના પ્રોફેસર છે, બરાબર?
હા, પ્રોફેસર છે. અને એમની ખાસિયત એ છે કે તેઓ ફિનોમેનોલોજી, ફિલોસોફિકલ એન્થ્રોપોલોજી એટલે કે માનવશાસ્ત્રની ફિલોસોફી અને ધર્મની ફિલોસોફી આવા ગહન વિષયોના નિષ્ણાત છે.
ઓકે.
તેમણે હુસર્લ, હાઇડેગર, મેર્લોપોન્ટી જેવા આ ક્ષેત્રના જે મોટા ગજાના વિચારકો છે એમના પર ખૂબ ઊંડું કામ કર્યું છે. એમની પીએચડી પણ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ એટ ઓસ્ટિનમાંથી છે. પણ વાત ખાલી શૈક્ષણિક ઊંડાણની નથી,
પણ એ ઊંડાણને લોકો સમજી શકે એમ સરળ બનાવવાની કળા પણ એમનામાં છે, એમ ને? મેં સાંભળ્યું છે કે તેઓ અઘરા ફિલોસોફિકલ વિચારોને સામાન્ય લોકો સુધી, વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં બહુ માહેર છે. કદાચ વર્ષો ભણાવવાનો અનુભવ કામ લાગે છે.
તમે બરાબર પકડ્યું. એંગલેન માત્ર એકેડેમિક એક્સપર્ટ નથી, પણ એક સમર્પિત શિક્ષક પણ છે. તેઓ દ્રઢપણે માને છે કે ફિનોમિનોલોજી ફક્ત ફિલોસોફીના ક્લાસરૂમ પૂરતી સીમિત નથી. મનોવિજ્ઞાન હોય, કમ્પ્યુટર સાયન્સમાં આજકાલ એઆઈની આટલી ચર્ચા ચાલે છે એ હોય, નીતિશાસ્ત્ર હોય કે પછી સમાજ અને રાજકારણ, આ બધા જ ક્ષેત્રોમાં ફિનોમિનોલોજીની દ્રષ્ટિ કંઈક નવું અને ઉપયોગી ઉમેરી શકે છે. તેઓ તેને એક શૈક્ષણિક વિષય કરતાં વધુ એક વ્યવહારુ જોવાની રીત કે કૌશલ્ય તરીકે જુએ છે, જે આપણા બધા માટે કામનું છે.
બહુ સરસ. તો આ પુસ્તકનો મુખ્ય સૂર શું છે? મતલબ એંગલેન્ડ આપણને મુખ્યત્વે શું કહેવા માંડે છે? શું એ કોઈ નવો જ સિદ્ધાંત આપી રહ્યા છે?
એટલે નવા સિદ્ધાંત કરતાં વધારે તો એ એક નવી પદ્ધતિ અથવા એમ કહું કે કુશળતા પર ભાર મૂકે છે. એંગલેન્ડ કહે છે કે ફેનોમેનોલોજી આપણને આપણા જીવંત અનુભવ સાથે, પેલા દબાઈ ગયેલા અનુભવ સાથે ફરીથી જોડાવવામાં મદદ કરે છે.
કયો અનુભવ?
એ અનુભવ જેને આપણે ઘણીવાર ટેકનોલોજી, વૈજ્ઞાનિક સમજૂતીઓ, સમાજે આપેલી માન્યતાઓ કે અમૂર્ત વિચારોની નીચે કચડી નાખીએ છીએ. ફિનોમેનોલોજી જાણે એમ કહે છે કે એક મિનિટ જરા ઊભા રહો, આ બધી થિયરીઓ અને સમજૂતીઓમાં ઊંડા ઉતરો એ પહેલાં તમને પોતાને શું લાગી રહ્યું છે, શું દેખાઈ રહ્યું છે, એનો સીધો અનુભવ કેવો છે, એના પર ધ્યાન આપો.
એટલે કે એક તરફ આપણે દુનિયાને બસ જેવી છે તેવી માની લઈએ, જેને પુસ્તકમાં નાઇવ રિયલિઝમ કહ્યું છે, અને બીજી તરફ સાવ ઊંધું કે આપણે કશું ચોક્કસ જાણી જ ન શકીએ, બધું ભ્રમ છે એવો સંદેહવાદ, સ્કેપ્ટિકલ આઈડિયલિઝમ. તો આ બે અંતિમો વચ્ચેનો કોઈ રસ્તો બતાવે છે ફિનોમિનોલોજી.
આગળ જાય છે. એ નથી પૂછતી કે વાસ્તવિકતા શું છે, એ મૂળભૂત સવાલ નથી. એ પૂછે છે કે વાસ્તવિકતા આપણને અનુભવમાં કેવી રીતે દેખાય છે, કેવી રીતે પ્રગટ થાય છે. તે આપણા અનુભવના બંધારણને, એના માળખાને સમજવાનો પ્રયાસ કરે છે. એટલે પુસ્તકનો મોટો સવાલ એ છે કે આજના યુગમાં જ્યાં આપણે સતત ઉદ્દેશ્યલક્ષી, ઓબ્જેક્ટિવ
એટલે કે ત્રીજા પુરુષના ડેટા, આંકડા, વિશ્લેષણને આટલું બધું મહત્ત્વ આપીએ છીએ, ત્યાં આપણે આપણા વ્યક્તિલક્ષી, સબ્જેક્ટિવ, પ્રથમ પુરુષના અનુભવ સાથે મારી પોતાની લાગણી, મારી પોતાની સમજ, એની સાથે એક અર્થપૂર્ણ સંબંધ કેવી રીતે જાળવી શકીએ કે ફરી સ્થાપિત કરી શકીએ?
મને લાગે છે કે આ સવાલ તો અત્યારે ઘણા લોકોને મૂંઝવતો હશે. આપણે ઘણીવાર ડેટા, મોડલ્સ, બીજાના મંતવ્યો એમાં એટલા ખોવાઈ જઈએ છીએ કે આપણો પોતાનો અનુભવ, આપણી પોતાની ઇન્ટ્યુઇશન શું કહે છે એ સાંભળવાનું જ ભૂલી જઈએ છીએ.
અને પુસ્તક બરાબર આ જ સમસ્યાને સંબોધે છે. તે દલીલ કરે છે કે વિજ્ઞાન સહિતનું આપણું બધું જ જ્ઞાન આખરે તો આપણા રોજિંદા પૂર્વવૈજ્ઞાનિક સહિયારા જીવન વિશ્વમાં જ મૂળ ધરાવે છે. આ જીવન વિશ્વ શું છે એની વાત આપણે આગળ કરીશું.
ઓકે,
પણ એંગ્લેન્ડ આપણને ઇરાદાપૂર્વકતા, ઇપોખી એટલે કે કૌંસમાં મૂકવું, શરીર અનુભવ જેવી વિભાવનાઓ દ્વારા દુનિયાને, આપણી જાતને અને બીજાઓને એક નવી રીતે, વધુ સ્પષ્ટતા અને ઊંડાણથી જોવાની શક્તિશાળી દૃષ્ટિ આપવાનો પ્રયાસ કરે છે. અને એટલે જ આ પુસ્તક ફક્ત ફિલોસોફીના વિદ્યાર્થીઓ માટે નથી, પણ જે કોઈ પણ માનવ અનુભવની પ્રકૃતિને સમજવા માંગે છે એ બધા માટે છે.
ચાલો ત્યારે આ રસપ્રદ વિચારોમાં થોડા ઊંડા ઉતરીએ. શરૂઆત ક્યાંથી કરીશું? પેલું પ્રખ્યાત સૂત્ર છે ને, જે ઘણીવાર સાંભળવા મળે છે ફેનોમેનોલોજીના સંદર્ભમાં, વસ્તુઓ તરફ પાછા વળો,
ટુ ધ થિંગ્સ ધેમસેલ્વ્સ.
એનાથી શરૂ કરીએ. એનો અર્થ શું સમજવો?
હા, ચોક્કસ. એ ફેનોમેનોલોજીનો, ખાસ કરીને એના સ્થાપત એડમંડ હુસેરલનો પાયાનો નારો છે અને એનો સીધો પણ ગહન અર્થ છે. આપણે જે પણ વસ્તુનો અભ્યાસ કરી રહ્યા છીએ, પછી એ ભૌતિક વસ્તુ હોય, કોઈ લાગણી હોય કે કોઈ વિચાર હોય, તેના વિશેની આપણી બધી જ પૂર્વધારણાઓ, પહેલેથી બાંધેલા મંતવ્યો, સિદ્ધાંતો અને પૂર્વગ્રહોને, એ બધાને કામચલાઉ બાજુ પર મૂકીને,
એટલે કે બ્રેકેટમાં મૂકીને,
હા, જાણે એને કૌંસમાં મૂકી દઈએ, અને પછી તે વસ્તુ આપણા અનુભવમાં જેવી રીતે પ્રગટ થાય છે, જેવી દેખાય છે, જેવી અનુભવાય છે, બસ તેના પર જ ધ્યાન કેન્દ્રિત કરીએ. સિદ્ધાંતોના ચશ્મા ઉતારીને અનુભવની નરી આંખે જોઈએ, એમ કહી શકાય.
એટલે કે આપણું જે કુદરતી વલણ હોય, મતલબ કે દુનિયાને બસ એમ જ સ્વીકારી લેવાનું, એના પર બહુ સવાલો ન ઉઠાવવાનું, એનાથી થોડુંક જુદું એક ફેનોમેનોલોજિકલ વલણ અપનાવવાનું કહે છે, જ્યાં આપણે પૂછીએ કે આ મને કેવું દેખાય છે, આનો અનુભવ કેવો છે.
બરાબર. તમે કુદરતી વલણ અને ફિનોમેનોલોજિકલ વલણનો ભેદ બરાબર સમજ્યા. અને આ વલણ બદલવા માટેની, આ પાછા વળવા માટેની મુખ્ય પદ્ધતિ છે ઇપોખી. ગ્રીક શબ્દ છે જેનો અર્થ થાય છે અટકવું અથવા નિર્ણય સ્થગિત કરવો, જેને કૌંસમાં મૂકવું પણ કહેવાય છે.
પણ આનો અર્થ એવો તો નથી ને કે આપણે દુનિયા છે જ નહીં એમ માની લઈએ કે બધું ખોટું છે?
ના ના, બિલકુલ નહીં, એ શંકાવાદ નથી. ઇપોખીનો અર્થ એ નથી કે આપણે દુનિયાના અસ્તિત્વ પર શંકા કરીએ છીએ, પણ આપણે દુનિયા ખરેખર કેવી છે એવો જે સવાલ છે એને કામચલાઉ ધોરણે બાજુ પર મૂકી દઈએ છીએ. આપણી જે માન્યતાઓ છે, આપણા પૂર્વગ્રહો, આપણી વૈજ્ઞાનિક જાણકારી, આ બધાને જાણે આપણે માનસિક રીતે કૌંસમાં મૂકી દઈએ છીએ. શા માટે? જેથી અનુભવ પોતે શું કહે છે એ સ્પષ્ટ રીતે સાંભળી શકીએ, જોઈ શકીએ.
પણ આ કરવું સહેલું તો નહીં લાગતું. આપણી માન્યતાઓ, આપણા ફિલ્ટર્સ, એ તો સતત આપણા અનુભવને રંગતા જ રહે છે. આ કૌંસમાં મૂકવાની પ્રક્રિયા એને થોડી વધારે સમજાવશો, કોઈ ઉદાહરણ આપીને.
તમે સાચા છો, આ કોઈ સ્વિચ નથી કે દબાવી દીધીને થઈ ગયું. આ એક માનસિક શિસ્ત છે જે અભ્યાસ માંગી લે છે. પણ એક ઉદાહરણ લઈએ. ધારો કે તમે કોઈ વ્યક્તિથી ખૂબ નારાજ છો. હવે કુદરતી વલણ શું કહેશે? આ વ્યક્તિ ખરાબ છે, એણે મારી સાથે ખોટું કર્યું.
હા, બરાબર.
હવે ઇપોખીનો અભ્યાસ કરવાનો અર્થ એ થશે કે તમે તે વ્યક્તિ ખરાબ છે કે તેણે ખોટું કર્યું એ નિર્ણયને, એ મૂલ્યાંકનને ક્ષણભર માટે બાજુ પર મૂકો, એને કૌંસમાં મૂકો, અને ફક્ત તમારી જે નારાજગીની લાગણી છે એ કેવી રીતે અનુભવાય છે તેના પર જ ધ્યાન આપો. શરીરમાં ક્યાં તણાવ લાગે છે, શ્વાસ કેવો ચાલે છે, મનમાં કેવા વિચારો આવે છે, ગુસ્સો છે, દુઃખ છે, નિરાશા છે કે બીજું કંઈ, આ રીતે આપણે લાગણીના મૂળ સ્વરૂપને, એના ટેક્સચરને વધુ સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ, એના પર સારું કે ખરાબનું લેબલ લગાવ્યા વિના.
ઓહ, સમજાયું. આ તો ઘણું બધું માઇન્ડફુલનેસ જેવું જ થયું, જ્યાં આપણે વિચારો અને લાગણીઓને આવે ને જાય એમ જોવાનું શીખીએ છીએ, એમનામાં વહી ગયા વગર, એમના પર જજમેન્ટ પાસ કર્યા વગર.
હા, એની સાથે ઘણું સામ્ય છે. ફિનોમિનોલોજિકલ પદ્ધતિ અને માઇન્ડફુલનેસના અભ્યાસમાં ઘણી સમાનતાઓ જોવા મળે છે. જેમ કોઈ વૈજ્ઞાનિક પ્રયોગમાં પરિબળોને નિયંત્રિત કરે છે જેથી મુખ્ય વસ્તુ સ્પષ્ટ દેખાય, તેમ અહીં આપણે આપણી માન્યતાઓ અને પૂર્વગ્રહોના પ્રભાવને કામચલાઉ નિયંત્રિત કરવાનો પ્રયાસ કરીએ છીએ જેથી અનુભવનું શુદ્ધ સ્વરૂપ જોઈ શકાય.
ઓકે, આ ઇપોખીનો ખ્યાલ સ્પષ્ટ થયો. હવે બીજો એક ખૂબ મહત્વનો ખ્યાલ છે જેની તમે વાત કરી, ઇરાદાપૂર્વકતા.
યસ,
સામાન્ય રીતે આપણે ઇરાદો એટલે કોઈ હેતુ કે મકસદ સમજીએ, પણ અહીં ફિનોમિનોલોજીમાં એનો અર્થ કંઈક જુદો છે, ખરું ને?
હા, અહીં ઇરાદાપૂર્વકતાનો ટેકનિકલ અર્થ છે જે આપણા રોજિંદા વપરાશથી થોડો અલગ છે. ફિનોમિનોલોજીમાં ઇરાદાપૂર્વકતા એટલે આપણી ચેતનાનો મૂળભૂત ગુણધર્મ. એ ગુણધર્મ એ છે કે ચેતના હંમેશા કોઈકને કોઈક વસ્તુ વિશે હોય છે. ઇટ્સ ઓલવેઝ અબાઉટ સમથિંગ ઓર ઓફ સમથિંગ.
એટલે કે ચેતના ક્યારેય ખાલી નથી હોતી.
બરાબર, તે ક્યારેય શૂન્યાવકાશમાં નથી હોતી. તે હંમેશા કોઈક વસ્તુ તરફ નિર્દેશિત હોય છે. પછી ભલે તે સામે પડેલો ચાનો કપ હોય, બહારી બહાર દેખાતું ઝાડ હોય, મનમાં આવતો કોઈ વિચાર હોય, કોઈ ભૂતકાળની યાદ હોય કે ભવિષ્યની કલ્પના હોય. ચેતના એક બંધ પેટી જેવી નથી, પણ દુનિયા તરફ સતત વહેતો એક પ્રવાહ છે, એક દિશા સૂચન છે.
આ તો ખરેખર ક્રાંતિકારી વિચાર કહેવાય, કારણ કે સામાન્ય રીતે આપણે શું માનીએ છીએ કે મન અંદર છે અને દુનિયા બહાર છે, બે અલગ અલગ વસ્તુઓ. પણ આ વિચાર તો કહે છે કે તે મૂળભૂત રીતે જોડાયેલા છે. મન હંમેશા દુનિયા વિશે જ હોય છે.
ચોક્કસ, અને આ જ ફેનોમેનોલોજીની સુંદરતા અને શક્તિ છે. તે સદીઓ જૂના મન દુનિયાના દ્વૈતવાદને, માઇન્ડ બોડી ડ્યુઅલિઝમ ઓર માઇન્ડ વર્લ્ડ સ્પ્લિટને ઓગાળી નાખે છે. તે કહે છે કે મન અને દુનિયા અલગ નથી, પણ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે, એક જ વાસ્તવિકતાના બે પાસા જેવા છે. પેલું ઘનનું ઉદાહરણ પુસ્તકમાં છે, યાદ છે?
હા, ક્યુબનું ઉદાહરણ.
આપણે કોઈ પણ ઘનને જોઈએ ત્યારે તેની બધી બાજુઓ છએ છ એક સાથે ક્યારેય જોઈ શકતા નથી. આપણે વધુમાં વધુ ત્રણ બાજુઓ જોઈ શકીએ, છતાં આપણો અનુભવ તો આખા ઘનનો જ હોય છે, નહીં કે માત્ર ત્રણ સપાટીઓનો.
હા, સાચી વાત છે. આપણે એને અધૂરો નથી સમજતા.
કેમ?
કારણ કે આપણી ચેતના સક્રિય છે. તે જે દેખાય છે તે ટુકડાઓને, જેને પ્રોફાઇલ્સ કે એસ્પેક્ટ્સ કહે છે, જોડીને ન દેખાતી બાજુઓની અપેક્ષા રાખીને એક અર્થપૂર્ણ સમગ્ર હોલ રચે છે. આ બતાવે છે કે ચેતના કોઈ નિષ્ક્રિય કેમેરા જેવી નથી જે ફક્ત બહારની છબીઓ ઝીલે છે. ના, તે સક્રિય રીતે અર્થનું નિર્માણ કરે છે, અનુભવને ઘડે છે.
વાહ, એટલે આપણું મગજ સતત ખાલી જગ્યા પૂરો જેવી રમત રમતું રહે છે અને આપણને એક સળંગ અર્થપૂર્ણ અનુભવ આપે છે. ખૂબ રસપ્રદ. અચ્છા, તો હવે આગળ વધીએ. એક બીજો શબ્દ છે જે તમે વાપર્યો, જીવન વિશ્વ, લાઇફ વર્લ્ડ.
લેબન્સવેલ્ટ
જર્મન શબ્દ છે. આ શબ્દ થોડો ભારેખમ લાગે છે, એનો સરળ અર્થ શું? હા, લેબન્સવેલ્ટ એ હુસેર્લ દ્વારા પ્રચલિત કરાયેલો શબ્દ છે. એનો સીધો સાધો અર્થ છે આપણી સહિયારી રોજબરોજની પરિચિત દુનિયા, એ દુનિયા જેમાં આપણે જન્મ્યા છીએ, મોટા થયા છીએ અને જીવીએ છીએ.
એટલે કે આપણી આસપાસની દુનિયા, રસ્તા, ઘર, બજાર.
હા, એ બધું જ, પણ એનાથી પણ વધુ. આપણી શેરીઓ, આપણા ઘરો, આપણે વાપરતા સાધનો, ખુરશી, ટેબલ, મોબાઈલ ફોન, આપણા કામકાજ, આપણા સંબંધો, આપણી ભાષા, આપણા રીતરિવાજો, આપણી સંસ્કૃતિ, આ બધું જ જીવન વિશ્વનો ભાગ છે. આ એ દુનિયા છે જેને આપણે સામાન્ય રીતે ગ્રાન્ટેડ લઈએ છીએ, એટલે કે સહજ માની લઈએ છીએ, જેના વિશે આપણે ખાસ વિચારતા નથી, કારણ કે તે એટલી બધી પરિચિત અને સ્પષ્ટ લાગે છે. આ આપણી પૂર્વવૈજ્ઞાનિક, પૂર્વસૈદ્ધાંતિક સમજણની દુનિયા છે.
અને ફિનોમિનોલોજી એમ કહે છે કે આ જે સામાન્ય લાગતી દુનિયા છે, આ જીવન વિશ્વ, એ જ બધા અર્થ અને બધા જ્ઞાનનો પાયો છે, વિજ્ઞાનનો પણ.
હા, બિલકુલ. આ જ મુદ્દો હુસેરલ માટે ખૂબ મહત્વનો હતો. તેઓ દલીલ કરે છે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતો અને ગણિતના સૂત્રો જેવા ઉદ્દેશ્યલક્ષી વર્ણનો પણ આખરે તો આ મૂળભૂત જીવન વિશ્વમાંથી જ
અમૂર્ત એબ્સ્ટ્રેક્ટ કરીને એના પરથી તારવીને બનાવાયા છે. વિજ્ઞાન આપણી દુનિયાને સમજવાની એક શક્તિશાળી રીત છે, એનો ઇન્કાર નથી. પણ વિજ્ઞાનનો પાયો તો આપણી રોજબરોજની ચા પીવાની અને રસ્તા પર ચાલવાની, બીજાઓ સાથે વાતચીત કરવાની દુનિયા જ છે. ઘણીવાર વૈજ્ઞાનિક પ્રગતિના ઉત્સાહમાં આ મૂળભૂત પાયો ભૂલાઈ જાય છે. ફેનોમેનોલોજી આપણને આ ભૂલાઈ ગયેલા પણ અત્યંત મહત્વના સહિયારા અનુભવના પાયાની યાદ અપાવે છે અને તેનું મહત્વ સમજાવે છે.
હા, ખરેખર મહત્વનો મુદ્દો છે. આપણે ઘણીવાર વૈજ્ઞાનિક સમજૂતીઓને જ ખરી વાસ્તવિકતા માની લઈએ છીએ અને આપણા રોજિંદા અનુભવોને ગૌણ ગણીએ છીએ. અચ્છા, હવે એક બીજો વિચાર જે મને ખૂબ આકર્ષક લાગ્યો તે છે જીવંત શરીર, લિવ્ડ બોડી. સામાન્ય રીતે આપણે શરીરને એક વસ્તુ તરીકે, એક જૈવિક મશીન તરીકે જોઈએ છીએ, પણ અહીં કંઈક અલગ વાત છે.
હા, અહીં વાત ઘણી અલગ છે. ખાસ કરીને ફ્રેન્ચ ફિલોસોફર મોરિસ મેર્લો પોન્ટીએ આ વિચારને ખૂબ વિકસાવ્યો. ફેનોમેનોલોજી અને ખાસ કરીને મેર્લો પોન્ટી કહે છે કે આપણે ફક્ત શરીર ધરાવતા નથી, પણ આપણે આપણું શરીર છીએ.
એનો અર્થ શું થયો? હું મારું શરીર છું?
એનો અર્થ એ છે કે શરીર કોઈ બહારની વસ્તુ નથી જેને આપણું મન ચલાવે છે. ના, શરીર એ દુનિયામાં હોવાની, દુનિયાને અનુભવવાની અને દુનિયામાં કાર્ય કરવાની આપણી પ્રાથમિક રીત છે. ઇટ ઇઝ અર પ્રાઇમરી મીડિયમ ફોર એન્ગેજિંગ વિથ ધ વર્લ્ડ. તે આપણી દ્રષ્ટિનું કેન્દ્ર છે, આપણા કાર્યોનું વાહન છે અને આપણી જે મૂળભૂત અવકાશીય, સ્પેશિયલ અને વ્યવહારિક, પ્રેક્ટિકલ સમજ છે, જેમ કે કોઈ વસ્તુ કેટલી દૂર છે, દરવાજો કેવી રીતે ખોલવો, એ બધાનો સ્ત્રોત છે.
એટલે છે આપણી વિચારવાની અને અનુભવવાની ક્રિયાઓ પણ શારીરિક છે. એ કેવી રીતે? દાખલા તરીકે હું અત્યારે આ માઇક સામે બોલી રહ્યો છું, આમાં શરીર ક્યાં આવ્યું?
તમે જ્યારે બોલો છો ત્યારે તમે સભાનપણે એવું વિચારો છો કે હોઠ કેવી રીતે હલાવવા, જીભ ક્યાં રાખવી, કેટલો શ્વાસ લેવો?
ના, એ તો બસ થઈ જાય છે.
બસ તમારું શરીર જાણે છે કે શું કરવાનું છે. આ એક પ્રકારનું શારીરિક વ્યવહારુ જ્ઞાન છે જે કદાચ શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે, પણ તે આપણા દરેક અનુભવનો ભાગ છે. ટાઈપિંગ કરવું, સાયકલ ચલાવવી, ક્રિકેટ રમવું, રસોઈ કરવી, આ બધી ક્રિયાઓમાં આપણું જીવંત શરીર સક્રિય હોય છે. તે માત્ર મગજના આદેશોનું પાલન કરતું કોઈ રોબોટ જેવું યંત્ર નથી, પણ દુનિયાને સમજવાની અને તેની સાથે તાલમેલ મિલાવવાની એક જીવંત રીત છે. આ વિચાર મન અને શરીર વચ્ચેના પરંપરાગત ભેદભાવને, એ દ્વૈતવાદને પડકારે છે.
સમજાયું. શરીર માત્ર સાધન નથી, પણ અનુભવ કરનાર પોતે જ છે, અમુક અંશે. અને છેલ્લે સમય અને કથન, ટાઈમ એન્ડ નેરેટિવ વિશે પણ પુસ્તકમાં વાત છે, ખરું ને? આપણે સમયને કેવી રીતે અનુભવીએ છીએ? ઘડિયાળની ટીક 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 જેવી ક્ષણોના સરવાળા તરીકે?
ફિનોમિનોલોજી, ખાસ કરીને હુસલ, કહે છે કે ના, આપણો સમયનો અનુભવ એવો ટુકડાઓમાં કે રેખીય નથી હોતો. ઘડિયાળ ભલે એમ બતાવે, પણ આપણી આંતરિક સમય ચેતના એક વહેતા પ્રવાહ જેવી છે. વર્તમાન ક્ષણ, જેને હુસલ મૂળ છાપ કહે છે, તે ક્યારે એકલી નથી હોતી.
તો એની સાથે શું હોય છે?
એ હંમેશા હમણાં જ વીતી ગયેલી ક્ષણની યાદ, જેને ધારણ રિટેન્શન કહે છે, સાથે અને આવનારી ક્ષણની અપેક્ષા, જેને પૂર્વધારણ પ્રોટેન્શન કહે છે, સાથે જોડાયેલી હોય છે. આ ત્રણે, વર્તમાન છાપ, ભૂતકાળનું ધારણ અને ભવિષ્યનું પૂર્વધારણ, મળીને એક જીવંત વર્તમાન, સ્પેશિયસ પ્રેઝન્ટ રચે છે. આ કોઈ એક બિંદુ નથી, પણ એક નાનકનું સમયગાળો છે જે સતત વહેતો રહે છે.
ઓ, એટલે કે આપણો અનુભવ ક્યારેય એકદમ અત્યારની તીક્ષ્ણ ધાર જેવી ક્ષણનો નથી હોતો, પણ હંમેશા એક એવી ક્ષણ હોય છે જેમાં થોડો ભૂતકાળ અને થોડું ભવિષ્ય, એ બંને સમાયેલા હોય છે, એક વહેતી નદી જેવો.
બરાબર, એક સતત વિવિધતો પ્રવાહ. અરે, સમયના અનુભવનું આ જે વહેતું માળખું છે, એ જ આપણી સ્મૃતિ, આપણી અપેક્ષાઓ અને અંતે આપણી પોતાની ઓળખની વાર્તા, નેરેટિવ રચવાનો આધાર બને છે. આપણી સેલ્ફ કે સ્વ કોઈ સ્થિર વસ્તુ નથી, પણ સમયમાં વિસ્તરતી એક કથા છે, એક વાર્તા છે, જેને આપણે સતત જીવીએ છીએ અને આપણા અનુભવો દ્વારા રચતા રહીએ છીએ.
વાહ, ફિનોમિનોલોજીના આ બધા વિચારો ખરેખર ખૂબ ઊંડા અને વિચારતા કરી મૂકે તેવા છે. જો આપણે આ પુસ્તકના જે મુખ્ય સંદેશાઓ છે, જે કી ટેકઅવેઝ છે, એને તારવવા હોય તો કયા કયા મુદ્દા ઉપર ભાર મૂકીશું?
મને લાગે છે કે પહેલો અને કદાચ સૌથી મહત્વનો સંદેશ છે, આપણા જીવંત પ્રથમ પુરુષના અનુભવને પ્રાધાન્ય આપો. જ્ઞાનની શરૂઆત ત્યાંથી થાય છે. એ માત્ર મારો અંગત મત નથી, પણ વાસ્તવિકતાને સમજવાનો પાયો છે. આપણે રોજબરોજના નિર્ણયો પણ માત્ર ડેટા જોઈને નથી લેતા, આપણા અનુભવ, આપણી સૂઝબૂઝનો પણ ઉપયોગ કરીએ છીએ, ખરું ને?
હા, ચોક્કસ. બીજો મુદ્દો?
બીજો મુદ્દો, વસ્તુનિષ્ઠતાવાદની મર્યાદાઓ સ્વીકારો. એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિ અને ઉદ્દેશ્યલક્ષી જ્ઞાન ખૂબ મહત્વનું છે, એની ના નહીં, પણ તે જ્ઞાન મેળવવાનો એકમાત્ર રસ્તો નથી કે વાસ્તવિકતાનું સંપૂર્ણ ચિત્ર નથી. તે હંમેશા આપણા પેલા વધુ સમૃદ્ધ સહિયારા જીવન વિશ્વ પર આધારિત છે. ભારતમાં તો આપણે જ્ઞાનના વિવિધ માર્ગો, શાસ્ત્રો, કળા, અનુભવ, પરંપરા એ બધાનો આદર કરવાની વાત કરીએ જ છીએ, જે શુદ્ધ વિજ્ઞાનથી પરે છે.
બરાબર. ત્રીજો મુદ્દો કદાચ એ કહી શકાય કે ચેતમાં નિષ્ક્રિય નથી, પણ સક્રિય છે. તે માત્ર બહારની દુનિયાનું પ્રતિબિંબ નથી પાડતી, પણ ઇરાદાપૂર્વકતા દ્વારા આપણા અનુભવ અને આપણે દુનિયાને જે અર્થ આપીએ છીએ તેને ઘડવામાં સક્રિય ભાગ ભજવે છે. આપણે જેના પર ધ્યાન આપીએ છીએ તે જ આપણી વાસ્તવિકતા બની જાય છે, એમ કહી શકાય.
સાચી વાત. અને ચોથો, જે તમને પણ ગમ્યો હતો, આપણે માત્ર શરીર ધરાવતા નથી, આપણે શરીર છીએ, એમ્બોડીમેન્ટ. આપણું વિચારવું, અનુભવવું, આપણું અસ્તિત્વ, આ બધું જ આપણા શારીરિક હોવાપણા સાથે જોડાયેલું છે. યોગ અને આયુર્વેદ જેવી આપણી પ્રાચીન પરંપરાઓ આ શરીર મનના ગાઢ જોડાણને સદીઓથી સમજતી આવી છે અને એના પર ભાર મૂકતી આવી છે.
અને પાંચમો મુદ્દો?
પાંચમો, આપણો અનુભવ અને અર્થ ક્યારે સાવ અંગત નથી હોતા, તે સહિયારા પણ હોય છે. આપણે એક આંતરવ્યક્તિલક્ષી જીવન વિશ્વ, ઇન્ટર સબ્જેક્ટિવ લાઈફ વર્લ્ડમાં જીવીએ છીએ. અર્થ આપણે એકલા નથી બનાવતા, પણ ભાષા, સંસ્કૃતિ અને અન્ય લોકો સાથેના આપણા સંબંધો દ્વારા સાથે મળીને બનાવીએ છીએ, સહનિર્માણ કરીએ છીએ. આપણે કોઈ અલિપ્ત ટાપુઓ જેવા નથી. ભારતીય સંસ્કૃતિમાં જે સમુદાયનું, સમાજનું મહત્વ છે એ આ વાત સાથે બરાબર જોડાય છે.
આ પાંચ મુદ્દાઓ ખરેખર પુસ્તકનો સાર કહી દે છે. આ પુસ્તકમાંથી કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય, મનમાં ઘર કરી જાય એવા છે. ચાલો એવા કેટલાક પર વાત કરીએ. જેમ કે પહેલો વિચાર લઈએ, ચેતના હંમેશા કોઈક વસ્તુ વિશે હોય છે. આ નાનકડા વાક્યમાં કેટલી મોટી વાત છુપાયેલી છે, નહીં?
ખરેખર આ પેલી ઇરાદાપૂર્વકતાનો સાર છે. એ આપણને સતત યાદ અપાવે છે કે આપણે દુનિયાથી ક્યારે કપાયેલા નથી. આપણું મન હંમેશા દુનિયા સાથે જોડાયેલું છે, તેની તરફ વળેલું છે. મન અને દુનિયા વચ્ચે કોઈ અભેદ્ય દિવાલ નથી, આપણું અસ્તિત્વ જ સંબંધાત્મક છે.
બરાબર. બીજો વિચાર, આપણે ફરીથી દુનિયાને જોતા શીખવું જોઈએ, અથવા પેલું સૂત્ર, વસ્તુઓ તરફ પાછા વળો, આ શું કહે છે?
આ એક આહ્વાન છે, એક આમંત્રણ છે કે આપણે આપણી જે જૂની થઈ ગયેલી ધારણાઓ છે, આપણા પૂર્વગ્રહો છે, આપણે જે સિદ્ધાંતોના ચશ્મા પહેરી રાખ્યા છે, એ બધાને ક્ષણભર માટે ઉતારીને દુનિયાને તાજગીથી જોઈએ, જાણે પહેલીવાર જોતા હોઈએ, આપણા અનુભવ પ્રત્યે વધુ ખુલ્લા, વધુ જિજ્ઞાસુ બનીએ. આ એક રીતે આપણી અંદર રહેલા બાળકની જેમ વિસ્મય સાથે જોવાની વાત છે.
અને શરીર વિશેનો પેલો વિચાર, શરીર એ દુનિયાને પામવાનું આપણું સામાન્ય માધ્યમ છે.
હા, મેર્લો પોન્ટીની આ વાત ખૂબ મહત્વની છે. આનો અર્થ એ છે કે શરીર માત્ર એક જૈવિક સાધન કે ઓજાર નથી, પણ આપણા અનુભવનો, દુનિયા સાથેના આપણા સંપર્કનો દરવાજો છે. દુનિયા સાથેનો આપણો બધો સંપર્ક, બધો જ અર્થ આ શરીર દ્વારા જ શક્ય બને છે. તે આપણા અસ્તિત્વનું અને અનુભવનું કેન્દ્ર છે. આપણે શરીર વડે જ દુનિયામાં છીએ અને દુનિયાને પામીએ છીએ.
અને છેલ્લે વિજ્ઞાન અને જીવન વિશ્વ વિશેનો મુદ્દો. વિજ્ઞાનનું ઉદ્દેશ્યલક્ષી વિશ્વ જીવન વિશ્વના પાયા પર બનેલું એક અમૂર્તીકરણ છે.
આ કોઈ વિજ્ઞાનની ટીકા નથી, એ સમજવું જરૂરી છે. આ વિજ્ઞાનના નીચું નથી દેખાડતું, પણ તેને તેના યોગ્ય સંદર્ભમાં મૂકે છે. તે આપણને યાદ અપાવે છે કે વિજ્ઞાન જે ઉદ્દેશ્યલક્ષી દુનિયાનું ચિત્ર રજૂ કરે છે, તે પણ આખરે તો આપણા સહિયારા રોજિંદા જીવનના અનુભવોના પાયા પર જ આધાર રાખે છે અને તેમાંથી જ ઉદ્ભવે છે. આપણે એ મૂળભૂત જીવન વિશ્વને, એ પાયાને ક્યારેય ભૂલવો ન જોઈએ.
આ બધું સાંભળ્યા પછી મનમાં એક સવાલ થાય કે આટલી ગહન ફિલોસોફીનો આપણા જેવા સામાન્ય માણસના રોજિંદા જીવનમાં શું ઉપયોગ? શું આ ફક્ત યુનિવર્સિટીના પ્રોફેસરો માટેની બૌદ્ધિક ચર્ચા છે કે પછી આપણે પણ એમાંથી કંઈક લઈ શકીએ?
ના ના, જરાય નહીં, એવો બિલકુલ નથી. ફિનોમિનોલોજીના ઘણા વ્યવહારો પાસા છે જે આપણા બધાના કામમાં આવી શકે. વ્યક્તિગત સ્તરે જો વાત કરીએ તો પેલી ઇપોખીની વાત કરીને આપણે, કૌંસમાં મૂકવાની,
હા,
એ પદ્ધતિ આપણને સ્વજાગૃતિ, સેલ્ફ અવેરનેસ કેળવવામાં ખૂબ મદદ કરી શકે છે. જ્યારે કોઈ તીવ્ર લાગણી આવે, ગુસ્સો, દુઃખ, ચિંતા, ત્યારે તરત જ પ્રતિક્રિયા આપવાને બદલે ક્ષણભર અટકીને એ લાગણીને જજ કર્યા વગર ફક્ત જોવાનો અભ્યાસ, એ આપણને વધુ શાંત અને સમજદાર બનાવી શકે છે. માઇન્ડફુલનેસની જે પ્રેક્ટિસ છે એ આનું જ એક સ્વરૂપ કહી શકાય.
અને કદાચ બીજાઓને સમજવામાં પણ મદદ મળે ને, સહાનુભૂતિ કેળવવા માટે.
આપણે ઘણીવાર બીજાને આપણા ચશ્માથી જ જોઈએ છીએ, પણ જો આપણે આપણા વિચારો અને પૂર્વગ્રહોને થોડીવાર માટે બાજુ પર મૂકીને સામેવાળી વ્યક્તિના જીવંત વિશ્વને, તેમના અનુભવને, તેમની પરિસ્થિતિને સમજવાનો પ્રયાસ કરીએ, તેમના સ્થાને હોઈએ તો કેવું લાગે, એ વિચારવાની આ એક વધુ ઊણી રીત બની શકે છે.
ચોક્કસ, આ આંતરવ્યક્તિત્વ સંબંધો સુધારવામાં ખૂબ ઉપયોગી થઈ શકે અને વ્યાવસાયિક જીવનમાં પણ આના ઘણા ઉપયોગો છે. દાખલા તરીકે, જો તમે કોઈ પ્રોડક્ટ ડિઝાઇનર હો કે UX UIમાં કામ કરતા હો, તો વપરાશકર્તા તમારી પ્રોડક્ટને કેવી રીતે અનુભવે છે, એમનો એક્સપિરિયન્સ કેવો છે, એ સમજવું સૌથી જરૂરી છે, નહીં કે ખાલી ફીચર્સની લિસ્ટ.
હા, બરાબર.
એ જ રીતે આરોગ્ય સંભાળ ક્ષેત્રે ડૉક્ટર કે નર્સ માટે દર્દીના રોગના લક્ષણો જાણવા જરૂરી છે, પણ સાથે સાથે એમનો બીમારીનો અનુભવ કેવો છે, એમનો ડર, એમની પીડા, એમની ચિંતાઓ, એ સમજવું પણ એટલું જ, કદાચ વધુ જરૂરી છે. દર્દીને માત્ર કેસ તરીકે નહીં, પણ એક અનુભવ કરતા મનુષ્ય તરીકે જોવા.
એ જ રીતે થેરાપીમાં, શિક્ષણમાં.
હા, થેરાપીમાં તો ક્લાયન્ટના વ્યક્તિલક્ષી વિશ્વ પર ધ્યાન કેન્દ્રિત કરવું એ પાયાનું છે. શિક્ષકો માટે વિદ્યાર્થીના ભણતરનો અનુભવ કેવો છે, એમને ક્યાં મુશ્કેલી પડે છે, એ સમજવું જરૂરી છે. કલા અને સાહિત્યના ક્ષેત્રમાં કોઈ કલાકૃતિ કે વાર્તા પાછળ રહેલા સર્જકના કે પાત્રના વ્યક્તિલક્ષી દૃષ્ટિકોણ અને અનુભવની કદર કરવામાં પણ આ દૃષ્ટિ મદદરૂપ થાય.
અને હા, તમે પહેલા ઉલ્લેખ કર્યો તો એમ, અત્યારના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ AIના જમાનામાં પણ આ વિચારો ખૂબ મહત્ત્વના બની જાય છે. શું શરીર વગરની, જીવંત અનુભવ વગરની, લાગણીઓ વગરની બુદ્ધિ ખરેખર માનવીય સ્તરની સમજ કે ચેતના કેળવી શકે ખરી? આ એક મોટો અને જટિલ પ્રશ્ન છે જેના પર ફિનોમેનોલોજી આપણને વિચારવા પ્રેરે છે.
બિલકુલ, ફિનોમેનોલોજી આપણને ટેકનોલોજી અને માનવતા વચ્ચેના સંબંધ વિશે, ચેતનાના સ્વરૂપ વિશે ઊંડાણપૂર્વક વિચારવા માટેના સાધનો પૂરા પાડે છે.
આ આખી ચર્ચા પરથી જો હું મારા અંગત અનુભવની વાત કરું, તો મને એવું લાગે છે કે જીવનની ખરી સુંદરતા અને અર્થ કદાચ મોટા મોટા સિદ્ધાંતોમાં કે ભવિષ્યની યોજનાઓમાં નહીં, પણ આપણી આસપાસના અત્યંત નાના, ક્ષણે ક્ષણે જીવાતા અનુભવોમાં છુપાયેલો છે. સવારની ગરમ ચાનો પહેલો ઘૂંટડો હોય, બારીમાંથી આવતા પવનની લહેરખીનો સ્પર્શ હોય, કોઈ પ્રિયજનનું સ્મિત હોય, ફેનોમેનોલોજી આપણને આ સામાન્ય લાગતા અનુભવોને ખરેખર ધ્યાનથી જોવાની અને માણવાની દૃષ્ટિ આપે છે, એમ મને લાગે છે.
ખૂબ સરસ વાત કરી. અને મારા માટે આ ચર્ચામાંથી જે વાત સૌથી વધુ અસરકારક રહી તે કદાચ ચેતના અને દુનિયા વચ્ચેનું પેલું અતૂટ જોડાણ ઇરાદાપૂર્વકતા. એ વિચાર કે આપણે દુનિયાના માત્ર નિષ્ક્રિય નિરીક્ષકો નથી, પણ તેના અર્થનિર્માણમાં આપણે તેને જે રીતે અનુભવીએ છીએ તેમાં સક્રિય ભાગીદાર છીએ. અને બીજું, જીવન વિશ્વની વિભાવના, આપણો એ સૈયારો રોજિંદો આધાર જે આપણી બધી સમજણ અને અસ્તિત્વનો પાયો છે, પણ જેને આપણે આધુનિક જીવનની ભાગદોડમાં સહેલાઈથી ભૂલી જઈએ છીએ. ફેનોમેનોલોજી આપણને એ પાયા તરફ, એ મૂળભૂત અનુભવ તરફ પાછા વળવાનું યાદ અપાવે છે.
તો શ્રોતાઓ માટે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે એક વિચાર મૂકી જઈએ. ફિનોમેનોલોજી આપણને પ્રત્યક્ષ અનુભવ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું કહે છે, વસ્તુઓ તરફ પાછા વળવાનું કહે છે. પણ શું અત્યારના ડિજિટલ યુગમાં, જ્યાં આપણા મોટાભાગના અનુભવો વધુ ને વધુ વર્ચ્યુઅલ થતા જાય છે, કોઈને કોઈ માધ્યમ, મીડિયેટેડ દ્વારા, સ્ક્રીન દ્વારા ફિલ્ટર થયેલા હોય છે, ત્યાં ખરેખર પ્રત્યક્ષ જીવંત અનુભવ સુધી પહોંચવું અને તેને મહત્ત્વ આપવું કેટલું શક્ય બનશે અને કદાચ એ શા માટે વધુ જરૂરી બની ગયું છે? આ એક પ્રશ્ન છે જે કદાચ આપણને સૌને વિચારતા કરી મૂકે છે.
હા, ખૂબ જ સચોટ અને મહત્વનો પ્રશ્ન છે આજના સમય માટે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.